ஹரியந்தானம் நமோ நோயேசவரிதானம் நமோ நோயேசவாயிரியானம் நமோ நோயேசவுஜாயனம் நமோ நோயேசவத்ரிகாலவர்த்தி சாவணம் ஓமகாரமெங்கு சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோக்ஷதம் செய்யோமுகாராய நமோ நம மங்கிணம் பகவானையோ மகிழம் கௌதமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமஸ்மரிசாராய் சுவானோ பூத்தியாசாஸ்தி சுவாய் பவாய
ஜீவதிகார் பந்தரமி காத்தா காலே ஜோ ஆ பந்தரமி காத்தா சும் கே வஞ்சாய் கே ஃபரி நா குஜராத்தி கணா டீகா ஃபரி ந અબત સ્પષ્ટ આત્મા કર્મના સંયોગને નિમિત્તથી ભિન્ન આત્મા અનન્ય એકરૂપ અસંગ પ્રદેશી સ્વભાવ જેનો એકરૂપ છે નિયત જેની હિનાધિક પર્યાયથી રહિત એકરૂપ ટીકાવ સ્વભાવ છે વિશેષ સામાન્ય જેનો સ્વભાવ છે ગુણભેદ નહીં એવો એક ગુણભેદ નહીં કા જ્ઞાન દર્શનાદિ એવો અવિશેષ એટલે સામાન્ય અને અસંયુક્ત વિકારી પરિણામના સંબંધથી સંયુક્તથી યુક્તથી રહી એવા પાંચ ભાવો સ્વરૂપ એવા પાંચ ભાવ સ્વરૂપ એક રૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી જમન સમસ્ત જૈન શાસનની અનુભૂતિ છે શું કહે છે ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન દર્શન આનંદના સ્વભાવથી એક રૂપ તત્વ જે સંયોગ અને વિકારીના પરિણામથી રહી અંતરદ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય ને એની અનુભૂતિની વાત છે અત્યારે એવા સ્વરથી રહીત પાંચ ભાવ બધ સ્પષ્ટથી રહીત અબત સ્પષ્ટપણે એવા આત્માનો અનુભવ શુદ્ધ જ્ઞાનમાં શાંતિના વેદન સહિતની અનુભૂતિ તે નિશ્ચયથી સમસ્ત જૈન શાસનની અનુભૂતિ છે કાલ નહોતા નહીં હવાનમાં ચારે અનુયોગમાં સર્વજ્ઞ પરમેશ્વરને આત્મા વિતરાગી સમરસ સ્વરૂપી પ્રભુ એનું અંતરમાં રાગ રહિત થઈને શાંતિના વેદનમાં શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં રમણતા એને ભગવાન જૈન શાસન કહે છે સમજાય છે થાય નિશ્ચયથી સમજ જૈન શાસન નો અનુભવ છે અહી પર્યાય ને જૈન શાસન કહ્યું છે ટીકાવ દ્રવ ગુણ તો ટીકાવ પડ્યા છે કે સમરસ સ્વભાવી આત્મા એના સન્મુખ નો અંતરમાં અતિન્દ્રિય આનંદના વેદન સહિતના ભાવ સૂત્રનો ઉપયોગ એને યા જૈન શાસનની અનુભૂતિ અથવા જૈન શાસન કહેવામાં આવે સમજાય છે કાંઈ જયારે અનુયોગોમાં એ કહ્યું છે પેલા કહ્યું તું ઓલા નિવાસી ગાથામાં છે ભાવ ભાવમાં છે ને ત્રાસી ગાથામાં જૈન શાસનમાં વ્રત ને પૂજા એ જૈન શાસનમાં ધર્મ નથી ભાવ પાવડ નહી ત્રાસી ગાથામાં સમજાય છે લૌકિક જન એમ કેટલા કહે છે એમ વાંચે ભાવ પાવડ ની ત્રાસી પુયાદિ વૈષયન પુણં જીણ એ શાસન એ ભણી એમ. જીન શાસન માં તો એ કહ્યું છે કે પૂજા, ભગવાનની પૂજા, ભગવાનની ભક્તિ, ભગવાનનું વંદન, ભગવાન આદિ દેવગુરુનું શાસન ગયા વચ્ચે એ આદિ અને દેવગુરુ શાસ્ત્ર અર્થે થતો ભાવ કે ઉપવાસ આદિ ભાવ એ બધો ભગવાનના શાસનમાં પૂર્ણ કહ્યું છે. જૈન શાસન એ નથી, એને ધર્મ કયો કે ભાઈ. અત્યારે ગુજરાતી કાલ કર્યું નતું ને, બપોર પછી હિન્દી ચાલશે, હું જશે ને પછી. અત્યારે આ કાલ ગુજરાતી નતું થયું નહીં, એટલે ગુજરાતી પછી બીજા બધા કે માણો બપોરે ગુજરાતી ચાલશે. હા અત્યારે હિન્દુ બોલા હિન્દી ચાલશે, અત્યારે આ ગુજરાતી શેઠ મૂંઝાય કે પછી બધું ગુજરાતી હવે થઈ જવું. આ તો કાલ હિન્દીમાં લીધું છું ને, એટલે અત્યારે ગુજરાતીમાં લીધું. સમજાય છે કઈ? પૂજા, વ્રત, જૈન શાસન વિશે જિનેન્દ્ર દેવ એસે કયા હૈ? જો પૂજા આદિ વિશે વ્રત સહિત હોય તો પુણ્ય હૈ, પાઠમાં હૈ. પૂજા આદિ સુ વૈષયં પુણહી જૈન શાસન ભણ્યમ મોખ વિહીણો પરિણામો અપણો ધમ્મો. મોહ કે ક્ષોભ રહી પરિણામ આત્મા કા તો ધર્મ હૈ. સમજાય છે કઈ? અને પછી અર્થમાં કે લૌકિક જન અને અનુમતિ કોઈ કહે હે જો પૂજા અનેક શુભ ક્રિયા તેની વિશે વ્રત ક્રિયા સહિત જો જિન ધર્મ હૈ તો એસે નહીં હૈ. કોઈ કહે પૂજા વ્રત, પૂજા ભક્તિ, દયા દાન, વ્રત ઉપવાસ એ કોઈ કહે ધર્મ હૈ તો એ ધર્મ નથી. જિન મત મેં જિન ભગવાન એસા કહ્યા હૈ કે જો પૂજાદિ વિશે ઓર વ્રત સહિત હોય તો પુણ્ય હૈ. પૂજા શબ્દ કરી ભક્તિ વંદના વયાવટ લેના દેવગુરુ શાસ્ત્ર ને અર્થે હોય, ગૌરી ઉપવાસ આદિ વ્રત શુભ ક્રિયા હોય તેની મેં આત્મા કા રાગ સહિત શુભ પરિણામ હૈ તા કરી પુણ્ય કર્મ નિભજે એની કું પુણ્ય કહે યા કા ફળ સ્વર્ગ આદિ ભોગ કી પ્રાપ્તિ હૈ. સમજ માં આયા? સમજાય છે? જૈન શાસન માં આત્મા અબદ્ધ સ્પષ્ટ આદિ નો અંતર અનુભવ, રાગ રહિત શુદ્ધ ચૈતન્ય અનુભૂતિ એને જૈન શાસન માં જૈન શાસન કહેવામાં આવે. મોટા વાંધા ઉઠાવે ને ત્યાં ભગવાન નું સ્મરણ કરવું એ બધો જૈન ધર્મ નહીં એમ કે છે, એ શુભ ભાવ છે. વરદ્રવ તરફ ના વલણ વાળો ભાવ એ વિશેષ ભાવ છે. વિશેષ ના એમ કેમ છે ને પ્રવચન પાપ વિશેષ ના પછી બે પ્રકાર કયા, શૂન્ય પાપ અવિશિષ્ટ પરિણામ સામાન્ય સચૈતન મૂર્તિ ભગવાન એને આશ્રય પરથી ભિન્ન જે ધર્મ ની પર્યાય પ્રગટ થાય એને ત્યાં અવિશિષ્ટ પરિણામ એટલે સામાન્ય પરિણામ ખાસ પરિણામ કહેવામાં આવ્યા. એ આ અનુભૂતિ તે ખાસ આત્માનો અનુભવ એને જૈન શાસન ને જૈન ધર્મ કહેવામાં આવે. સમજાણું કઈ? કારણ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા જ છે. બહુ આસની વાત માણસ ને બોલે છે. વસ્તુ આમ ચૈતન ધમ આનંદ કંદ છે ને, સચિદાનંદ સ્વરૂપ પૂર્ણાનંદ નો નાથ સ્વભાવ છે. એ સ્વભાવ ને અવલંબીને જે અનુભવતિ થાય એ ભાવ સુખ ઉપયોગ એને જૈન શાસન કહેવામાં. સમજાય છે કઈ? કેમ કે શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે એ નિર્મળ પર્યાય ને અહીંયા સંવર નિદ્રા ની પર્યાય ગણી ભગવાન આત્મા અંતર્મુખ થઈને બહિર્મુખ ના લક્ષ્ય ને પરિણામ ને છોડીને અંતર્મુખ ના અનુભૂતિ ના પરિણામ ને પ્રગટ કરે તે પરિણામ તેને અહીંયા આત્મા કહેવામાં આવે. સમજાય છે કઈ? રાતે તો કહ્યું હતું એ થોડું કે સુભાષુ દુઃખ પરિણામ નું વેદન થી દુઃખ વેદન થી આત્મા નહીં, ઘર શરીર વાણી કર્મ સ્ત્રી પૈસા દાળ ભાત શાક એને તો અનુભવી શકતો નથી. વેદવામાં એને અનાદિથી શુભ ને અશુભ ભાવના પરતરફના વિકલ્પ ને વેદન એ દુઃખ વેદન, એ દુઃખ વેદન ને ભગવાન આત્મા કહેતા નથી, એને અનાત્મા કહે છે. ગોપાલજી હરી વાત ભાઈ સમજાય છે? કઈ ભગવાન નું અનુભૂતિ નો આત્મા કીધો ને, શુદ્ધ જ્ઞાન પૂર્તિ આત્મા છે. એટલે કે શુભ ને અશુભ રાગ એ આત્મા નથી, એનું વેદન આત્મા નથી, શુભ શુભ અશુભ પ્રણામ નું વેદન થી દુઃખ છે, દુઃખ થી આત્મા નહીં એ અનાત્મા છે. કેમ કે શુભ અશુભ ભાવ એ અચેતન છે, અચેતન છે, જડ છે, એમાં ચૈતન્ય ના પ્રકાશ ના પ્રભાવ નો અભાવ છે. એથી પુણ્ય પાપ ના ભાવ એ અચેતન એટલે ચૈતન્ય સ્વભાવ ના આનંદ ને જ્ઞાન થી ભિન્ન વિપરીત એનો અનુભવ એટલે કે જડ નો અનુભવ. જાણું કઈ આત્મા નહીં. હા, અનંત કાળ નિરોધથી માંડી નવમી દ્રવે ગયો કે છે કે એને વેદન દુઃખ નું જ રહ્યું. શુભ ભાવ ભલે ગમે તેટલા થયા પણ એ દુઃખ નું જ વેદન એને હતું. અને દુઃખ નું વેદન એને આત્મા કેમ કહેવાય? એ તો આશ્રવ તત્વ છે, એ આત્મ તત્વ નહીં. અહિયાં તો શુદ્ધ જ્ઞાન આત્માનો જે અનુભવ એને જૈન શાસન કહ્યું, એને શુદ્ધ જ્ઞાન કહ્યું, એને આત્મા કહ્યો. સમજાણું કઈ કીધું નહીં? ક્યાં તમારો સેવા વ્યવહાર રહી ગયો? નહી ભાઈ માણસ ખરા ના બધા ગામ છે ત્યાં અમારો. અહીં તો કે છે કે પંચ મહાવ્રત ના પરિણામ જૈન દર્શન માં વ્યવહાર કરેલો. સમજાણું? પંચ મહાવ્રત ને અઠ્યાવીસ ગુણ ના પરિણામ એ આત્મા નહીં, એ અવિકાર એ આત્મા નહીં, આશ્રવ એ દુઃખ રૂપ વેદન આત્મા નહીં. ક્યાં ગયા જયકુમારજી? શુદ્ધ જ્ઞાન પોતે આત્મા છે, ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાકાર થઈને જે નિર્મળ અનુભૂતિ શુદ્ધ ઉપયોગ રૂપ નિર્મળ જ્ઞાન શુદ્ધ થયું એ ઉપયોગને અથવા એ જ્ઞાનને શુદ્ધ જ્ઞાન કહે છે, એને જૈન શાસન કહે છે, એને જૈન ધર્મ કહે છે, એને આત્મા કહે છે. સમજાય છે? કઈ તેથી જ્ઞાન ની અનુભૂતિ તે જ આત્મા ની અનુભૂતિ છે. તેથી જ્ઞાન નું શુદ્ધ ચૈતન્ય કિરણમન નું અનુભવ, શુદ્ધ જ્ઞાનાનંદ ની પરિણતિ નો અનુભવ અર્થાત શુદ્ધ ચૈતન્ય પદાર્થ એના સન્મુખ ની નિશ્ચય સમ્યક દર્શન સ્વસંવેદન જ્ઞાન સ્વરૂપ માં ફિરતા રૂપ આચરણ એ જૈન શાસન છે. અને એ જ્ઞાન ની અનુભૂતિ છે એટલે કે વિકાર ની અનુભૂતિ નહીં, તે જ્ઞાન ની અનુભૂતિ છે, તે જ આત્માની અનુભૂતિ. અરે જૈન, આ તો વસ્તુ સ્વરૂપ એમ છે. જૈન દર્શન એટલે કોઈ સંપ્રદાય નથી. સમજાય છે? કાંઈ ભગવાન આત્મા સમ સ્વભાવી ચૈતન્ય સૂર્ય છે. સમ સ્વભાવી જે પાપના વિકલ્પ ઉઠે છે એ કઈ એનો મૂળ સ્વભાવ નથી. તેમ દ્રવગુણ નો તાકાત નથી કે વિકાર એમાંથી ઉત્પન્ન થાય. એ વ્રત પૂજા ભક્તિ દાન દયા તો પર્યાય ના અંશ માં ઉત્પન્ન થતી ઉપાધિ નો ભાવ છે. સમજાય છે? કાંઈ એથી કે છે કે જ્ઞાન ની અનુભૂતિ છે તે જ આત્માની અનુભૂતિ છે. ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવ સન્મુખ ને વિભાવ થી વિમુખ. સમજાય છે? કાંઈ પર પદાર્થ થી વિમુખ ને સ્વ પદાર્થ સન્મુખ એવી જે આત્માની પરણતિ અવસ્થા દશા ભાવ અનુભૂતિ જ્ઞાનની તે આત્માની અનુભૂતિ. ભાઈ હા, જૈન શાસન જી આંદ્રુ ને આટલા વારમાં કોઈ દીકે લોટા ડૂબી ગયા પાણીમાં. લોટા ડૂબી ગયા પાણી કાઢવાનો લોટો હતો ગયો પાણીમાં, એમ પાણી ભરીને કાઢવાનો એવો કહેવત આવતી છે નઈ. જૈન ની ખબર ક્યાં છે એને? જૈન થી કેને કેવું? હા 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 એ આ બધું તમે એમ જ ગાયું છે ને બધું અત્યાર સુધી હું કહ્યું છે. ઓ માણિકજી એ તો સિદ્ધાંત કયો, ગાથાનો અર્થ કયો એટલો હવે સમજાય છે? કાંઈ હવે એને જરી સ્પષ્ટ કરે છે. પરંતુ હવે હોય તો આમ હોમું જોઈએ, આમ થાય આમ એમ. પરંતુ હવે સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાન ના તિરોભાવ થી એટલે કે આત્મા શુદ્ધ જ્ઞાયક ચૈતન એની સન્મુખ ના પરિણામ નું પ્રગટપણું અને જ્ઞાકાર ઇન્દ્રિયના લક્ષે અનેકાકાર પણે ઝેરના પ્રણમનનું અને જ્ઞાકારના પ્રણમનથી વિકલ્પનું ઉઠવું, એના જ્ઞાકારના જ્ઞાનનો તિરોભાવ, એની અનેકાકાર ખંડખંડના જ્ઞાનનું ઉત્પન્ન નહીં થવું અને સમાન સ્વભાવ તરફના જ્ઞાનનું ઉત્પન્ન થવું. સમજાય છે? કાંઈ બહુ એવી ભાષા નથી કે હો ગુજરાતી બહુ સારી સરળ છે. તેથી તેથી તમારે અહીં પડાવ નાખ્યા છે એટલે હું છે ને હા એ છે સમાન જ્ઞાન નું પ્રગટ પણ. સર કહું છો તો કાલ પેલો ભાઈ સમાન ઓલો આવે છે ને, પણ અહીં તો પરિણામ ની વિશેષતા કેવી છે? પરિણામ પોતે જૈન શાસન કેવું છે ને? શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન ભાવ, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ઉપયોગ, રાગ રહિત, વિકલ્પ રહિત, નિર્વિકલ્પ, સ્વસંવેદન જ્ઞાન ની દશા, તે સામાન્ય પરિણામ નું પ્રગટપણું. એટલે કે જૈન શાસન નું પ્રગટપણું અને જ્ઞાકાર માં જ્ઞાન ખંડ ખંડ થઈને જે શું રોકાતું તેનું અણુ ઉત્પન્નપણું એટલે તેનો તિરોભાવ. જયારે જ્ઞાન માત્ર નો અનુભવ કરવામાં આવે એકલો ભગવાન ચૈતન્ય સ્વભાવ અંતરના એકલો જ્ઞાન સૂર્ય પ્રભુ અંતરમાં પકડીને અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. ત્યારે ભગવાન આત્મા જ્ઞાનની અનુભૂતિમાં આ આત્મા એમ પ્રગટ અનુભવમાં આવે. ગાથા પણ બહુ ઝીણી આવી બધા તમે આવ્યા ને સમજાય છે કાંઈ? આમ જ્ઞાન એટલે આત્મા. અહીં જ્ઞાન પ્રધાનનું કથન છે ને, દર્શન પ્રધાનનું કથન તો 14માં આવી ગયું. એવું અહીં સમ્યક શુદ્ધ જ્ઞાન ની વાત છો, કેવળ જ્ઞાન ની વાત નથી આ. હવે કોઈ કે આવું હોય કેવળ જ્ઞાન હોય ને આઠમે ગુંઠાણે હોય, અહીં તો શુદ્ધ જ્ઞાન ની વાત છે હજી. અરે ભગવાન શું કહે, અહીં તો શુદ્ધ જ્ઞાન ભાવ, શુદ્ધ જ્ઞાન નો ઉપયોગ, એને જૈન શાસન નો ધર્મ કહેવામાં આવે. કોઈ આ તો આઠમે ગુંઠાણ થતું છે આ મુનિ ને ન હોય અત્યાર ના તો કુનકુંડાચાર ને ન હોય તો એનો અર્થ એવું થયો કુનકુંડાચાર આઠમું ગુંઠાણ નતું હતું આઠમું હતું. સમજાય છે કઈ? અરે ચૈતન્ય આરામ ભગવાન સ્થાન આથું એમાં જેને બેઠક અંતર આસન ની મળી સમજાય છે કઈ? અનાદિ થી રાગ ને વિકલ્પ માં આસન નાખીને પીડ્યો હતો અનાદિ થી પુણ્ય ને પાપ ના ધ્યેય માં લક્ષ માં વેદન માં આસન નાખીને પીડ્યો હતો. એ સંસાર હતો, એ દુઃખરૂપ દશા હતી. જાય સો દિગંબર મુનિ થયો હોય, 28મો ગુણ પાલતો હોય, આત્માના અંતર અનુભવ વિના એટલી દુઃખ દશા છે, એ પણ દુઃખનો વેદન કરતો હતો. તેથી કહ્યું છે ને કે મુનિવ્રત ધાર અનંત બેર ગ્રહે કુબજાયો, પણ આચમ જ્ઞાન બિન લે સુખ ન પાયો. નવમી ગ્રહ ગયો ત્યાં સુધી આત્માનો આનંદ ન આવ્યો મિથ્યા દ્રષ્ટિને. હો મિથ્યા સમ્યક દ્રષ્ટિ કોઈ ગયો એ તો જુદી વસ્તુ છે. સમજાણું કાંઈ? અનંતવાર નવમી ગ્રવેગ મિથ્યા દ્રષ્ટિ અસત દ્રષ્ટિ વિકાસ ચૈતન્ય સ્વભાવના અનુભવની દ્રષ્ટિ રહીત એકલા શુભ રાગના વેદનની દ્રષ્ટિ વાળો દુઃખના વેદનમાં એને શુકલેશાનું વેદન એમાં એ નવમી ગ્રહ કે ગયો. પણ ભગવાન આત્મા એ શુકલેશાના પરિણામથી રહીત એ શુકલેશાના પરિણામ એ જૈન શાસન નહીં. અનાત્મા 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 ભાઈ ભગવાન હા બિરાજે છે ને પ્રભુ. હા હા એના અનુભૂતિનો સ્વાદ અતિન્દ્રિય આનંદ એને ભગવાને આત્મા કહ્યો. અહીં કહ્યું ને શુદ્ધ જ્ઞાનથી આત્મા, એ આત્માના આનંદનું વેદનથી આત્મા, દુઃખનું વેદનથી આત્મા નહીં. આહા એના સ્વભાવમાં શું દુઃખ પડ્યું છે? દુઃખ તો એક સમયની અવસ્થામાં નવું ઉત્પન્ન કરે છે, પર્યાય બુદ્ધિએ કે અથિરતાએ. વસ્તુના સ્વરૂપમાં દુઃખ છે. ભગવાન આત્મા આત્માના આનંદ સ્વરૂપના સન્મુખ થઈને આનંદના વેદનની ભૂમિકામાં ભાવ શુદ્ધ જ્ઞાનનું વિકરાગી પરિણમન થવું તેને અહીંયા જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે એમ કહેવામાં આવે. સમજાણું કઈ? તો પણ વસ્તુ તો આમ હોવી જોઈએ. સમજાય છે કે કઈ? ભગવાન આત્મા અણાતુર આનંદ નો રસખંડ સચિદાનંદ સત શાશ્વત જ્ઞાન ને આનંદ ની મૂર્તિ આત્મા, એના આનંદના સ્વાદને જે જ્ઞાન છે એવું સમ્યક જ્ઞાન ને જે શ્રદ્ધાંતરમાં શ્રદ્ધા ગુણ છે એની સમ્યક શ્રદ્ધાનું પરિણમન એ જ્ઞાનનો અનુભવ ને જ્ઞાનનું પ્રગટપણું થયું એમ કહેવામાં આવે. એનો રાગ પ્રગટ થતો, પરને લક્ષે પર્યાય ને લક્ષે રાગ દુઃખ ઉત્પન્ન થતું. એ દ્રવ્યના અનુભવે આનંદ નો અનુભવ જ્ઞાન પ્રગટ્યું, ઓલું અજ્ઞાન પ્રગટતું. રાગની એકતા બુદ્ધિમાં ચૈતન્યનો અભાવ એવો રાગ એની ઉત્પત્તિ હતી. આ રાગના અભાવ સહિત એવો ભગવાન આનંદ સહિત એના સન્મુખની દ્રષ્ટિ કરતા જે વસ્તુ પોતે જ્ઞાન પ્રગટપણે પર્યાયમાં આવ્યું, અનુભવમાં આવ્યું, એ વસ્તુનું સ્વરૂપ એને આત્મા કહીએ, એને જૈન શાસન કહીએ, એને અનુભૂતિ કહીએ, એને વિતરાગી દિશા કહીએ, એને ભાવસુદ્ધ ઉપયોગ કહીએ, આ એને નિર્વિકલ્પ શાંતિ કહીએ. સમજાણું કાંઈ? આમ હોવું જોઈએ ને આમ હોવા છતાં જેવો અજ્ઞાની જીવમાં આસક્ત છે, ભગવાન જ્ઞાન મૂર્તિમાં લીન નથી. અને આમ લીન થાય તો એને જ્ઞાન જ શાંતિ પ્રગટવી જોઈએ. પણ એમ પ્રગટ ન કરતા જે જ્ઞેયોના પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વાહ આસક્ત છે, શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શમાં જે આસક્ત છે, એટલે ત્યાં જ પરજ્ઞેયને જ્ઞાનમાં જાણીને પરજ્ઞેયના જ્ઞાનને અનુભવતો, એ ખરેખર પરજ્ઞેયને અનુભવતો. સમજાણું કાંઈ? જેવો જ્ઞાની જ્ઞેયોમાં આસક્ત છે, નિમિત્તમાં આસક્ત છે, નવમી ગૃહે કે ગયો જૈન સાધુ કે છે કે જ્ઞેયોમાં આસક્ત છે. ત્રણલોકના નાથના સમોસરણમાં ગયો, પણ એ ભગવાનને આમ જોઈને જ્ઞેયમાં આસક્ત તલ્લા લીન જ્ઞાનની અનેકાકાર ખંડ ખંડ બુદ્ધિ કરીને એમાં જ્ઞેયમાં આસક્ત છે. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો એ પરજ્ઞેયના લક્ષે રાગની મંદતા અને ખંડ ખંડ જ્ઞાન એ ખરેખર પરજ્ઞેય છે. પરજ્ઞેય છે. ભગવાન કે પ્રતિમા કે વાણી કે દેવગુરુ શાસ્ત્ર કે સમય શિખર કે ચેતનભે કે શાસ્ત્ર પાના એના ઉપર લક્ષ કરીને આમ જ્ઞાયક તરફના આશ્રયની દ્રષ્ટિ નથી, એટલે આમ પરજ્ઞેયમાં આસક્ત થઈ એ સંબંધીના જ્ઞાનના સૂક્ષ્મમાં અને એ સંબંધીના રાગમાં અને એ સંબંધીમાં ખંડ ખંડ જ્ઞાન જે જ્ઞેયમાં આસક્ત થયેલું છે તેને વેદે છે, એને પરજ્ઞેયના વેદન છે, એને સ્વજ્ઞેયનું વેદન નથી. સમજાવવાના એનો અર્થ થયો કે નહીં કે નવમી ગૃહે દિગંબર મિથ્યા દ્રષ્ટિ સાધુ સમોસણમાં ગયો હતો કે નહીં? સમોસણમાં ગયો હતો તો ત્યાં જ્ઞાન આસક્ત હતો કે નહીં આસક્ત? મિથ્યા દ્રષ્ટિ છે એથી તે પરમાજ આસક્ત. ભગવાનને ભાયા, વૈભૂતિ દેખી, સમોસણ જોયા, વાણી સાંભળી, અને એ તરફના થયેલા વિકાસ તે પણ પરજ્ઞેય ખરેખર છે. જનારો વિચાર કરે છે, રોકાય છે, એ જ પરજ્ઞેયમાં આસક્ત છે. પછી એને લઈને નહીં. આખું આખો માર્ગ તરવાર ની ધાર જેવા છે ભાઈ, વિકરાળ માર્ગ છે. હા હા, એમ કે જશે સાંભળશે ત્યારે એને આમ જશે ને, એ વાત ખોટી છે. એમ કે છે પર તરફ માં જ્ઞેય માં આસક્ત કરશે તો એને જ્ઞાન તરફ ની નિંદા થશે ને. તમારી વ્યાખ્યા પ્રમાણે એમ થયું કે પહેલો પરજ્ઞેય માં આસક્ત થાય પછી સ્વજ્ઞેય માં લીન થશે ને, ભાદર સિદ્ધ થશે. પણ એ ક્યાં થયો? પણ એ તો પરમાજ્ઞેય માં આસક્ત છે, એમાં પછી ક્યાં થયો? એનો અભાવ કરે તો થાય, તો પછી એને લઈને થયો નથી. અજ્ઞાની જ્ઞેયમાં આ એટલાની વ્યાખ્યા આવે છે. જેવો અજ્ઞાની છે એટલે કે જ્ઞેયમાં આસક્ત છે, એટલે કે જે આત્માના જ્ઞાન સ્વરૂપ સન્મુખની દ્રષ્ટિ નથી, એકલા ભગવાન વાણી અને દેવગુરુ પર ઉપરમાં એકાકાર થઈને પડ્યો, ભલે તેને શુભ રાગ હોય તે સંબંધીના ભગવાનને ઓળખવાનું વાણીને ઓળખવાનું જ્ઞાન પણ વિકાસ થયો હોય, પણ એ બધા પરજ્ઞેયમાં એકાકાર છે. સમજાણું કાય? એથી તેમને તે સ્વાદમાં આવતું નથી. જો એ પરજ્ઞેયમાં આસક્ત છે તેથી ભગવાન આત્માના જ્ઞાનનો અવાદ આવતો, સ્વાદના અનુભવ વેદન. એટલે કે પહેલો આ જ્ઞેયમાં આસક્ત પણ હોય તો પછી આત્માનો અવાદ આવે એમ છે નહીં. તારી વાત સમજાય. જૈન સંપ્રદાયમાં જન્મ પણ જૈન શું કે છે એની સદરૂ ન હોય, અને એમ જૈન થયા જૈન થયા જૈન થયા. સમજાણું કાય? કે છે કે વસ્તુ તો ભગવાન એવો આત્મા, એનું તો સામાન્ય જ્ઞાન જ પ્રગટવું જોઈએ. એ જ વસ્તુની સ્થિતિ, એ જૈન શાસન, એ બાપ. તો પણ અજ્ઞાની પરના આસક્ત ને લઈને જ્યાં સુધી નિમિત્ત ને નિમિત્ત તરફના રાગની મંદતા ને રાગની મંદતામાં થતો ક્ષોભ સંભાવ, સમજાય છે કાંઈ? એ પરમાં આસક્ત છે, જ્ઞેયમાં આસક્ત છે. શું કીધું? બહુ ધ્યાન રાખે તો સમજાયું છે. આવતા આવતા સુધી સાંભળ્યું હોય તો બધું નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ ની મૂર્તિ, એના પરથી ભીન પડીને તેનો અનુભવ, એ તો વાસ્તવિક શુદ્ધ જ્ઞાન નું પ્રગટવું, અનુભવ નું પ્રગટવું, આનંદ નું આવવું, જૈન શાસન નું થવું. પણ કે છે કે કોનુંજી આમ છતાં અનાદિથી એ પરજ્ઞેયમાં આસક્ત છે, સ્વદશા તરફ ઢળવાનો એને પ્રયત્ન જ કર્યો નથી. સમજાણું કાંઈ? એ દેવગુરુ બાયડી છોકરા કુટુંબ તો એક રહી ગયા હવે, એ તો ક્યાંય પાપ ના પરિણામ માં નહીં, એ તો એક બાજુ રહી ગયા. સમજાણું કાંઈ? પણ નગ્ન મુનિ દિગંબર હજારો રાણી નો ત્યાગ અને 24 કલાક સ્વાધ્યાય શાસ્ત્ર ની પઠન પાઠન નિંદ્રા છોડી લે, અપવાસ નો અપવાસ મહિના મહિના મહિના, પણ એ બધું પરજ્ઞેયમાં આસક્ત છે. કેમ કે એનું લક્ષણો દોર નિમિત્ત ઉપર ને તેના લક્ષે થતો જ્ઞોપ સંભાવ અને તેના લક્ષમાં થતો શુભ વિકલ્પ, સમજાણું કાંઈ એમાં એ આસક્ત છે. તો તે ઢેર ને પીવે છે. સમજાણું કાંઈ એમને સમાજમાં આવતું નથી. એનો અર્થ થયો ઝેર નો આનંદ, એને ઝેર નો અનુભવ છે, આત્માના આનંદ નો નથી. સમજાણું કાંઈ ઊભું રાખે હું તો હે, એને લાગતો નથી આત્માનો અંદર માં. ગુરુ કહેવા માંગે છે કે અમારી હામું જોયું છોડી દે ને અંદર હામું જોયું, એ માનતો નથી. શાસ્ત્ર કહ્યું ને પેલું, આ શાસ્ત્ર કહ્યું ને, જૈન શાસન એમ કે છે ચારણ યોગ માં, તો ગુરુ પણ એમ કે છે ઉપદેશ માં, શાસ્ત્ર પણ એમ કે છે કથન માં કે લખાણ માં. શું કે આ આત્મા અખંડાનંદ પ્રભુ એના સન્મુખ થઈ અબસ્પષ્ટથી રહિત થઈ, રાગના વિકલ્પના દુઃખના સંયુક્તથી રહિત થઈ આત્માનો અનુભવ કરતી જૈન શાસન એમ એનો હુકમ છે, એ હુકમ માનતો. એમ એનો હુકમ છે. એક શબ્દ મૂક્યો કે તો પણ આવું હું અજ્ઞાની છે એટલે કે ગ્રીવમાં આસક્ત, એની વ્યાખ્યા આટલી. ગ્રીવમાં આસક્ત છે એની વ્યાખ્યા આટલી કે 400 ભગવાન નું સમોસરણ હોય ને દીવ ધ્વનિ હોય પણ એ પરજ્ઞિક, એના તરફ આમ લક્ષ્ય એકાકાર છે. એમાંથી કદાચ પોતાના પરિણામ રાગ ની મંદતા થઈ, નિમિત્ત થી નહીં પોતાથી થઈ, અને તેના કાળમાં પોતાને સૂક્ષ્મ જ્ઞાન નો વિકાસ થયો. પરના લક્ષ્ય વાળો, પરને જાણવા વાળો, એવા એ બધા જ્ઞાન ને રાગ ને નિમિત્ત બધા ત્રણેય જ્ઞેય છે, પરજ્ઞેય છે. સમજાણું કઈ? હા, તત્વ નું વિરાધન કરી અને અતત્વ નું આરાધન કરે છે. સારી નાખે માણસ પછી કે ને હોનગઢ, અરે હોનગઢ નહીં ભગવાન ને કે ને ભાઈ શું છે શિવાજી, હે હોનગઢ રહેવાનો લો પ્રભુ, તને ખબર નથી ભગવાન એ ખરે પ્રાણે તને આકરા પડશે ભાઈ, એ અત્યારે નહીં ખબર પડે અત્યારે, કારણ કે સંયોગ વિના દુઃખ દેખતો નથી. હે, કારણ કે સંયોગ ને દેખનારા અંદર માં આકુલતા થાય અને દુઃખ દેખતો નથી. સંયોગ આમ આવે તરવાર વાઘ, આ સંયોગી ના દેખનારા સંયોગ થી ત્રાસ પામે છે. ખરેખર દુઃખ તો અંદર સ્વભાવના સન્મુખ છોડીને જ્ઞેયમાં આસક્ત થઈને પીડ્યો તે દુઃખ નો ભાવ. સમજાણું કઈ? ભગવાન ની જીવ ગંધી થી જ્ઞાન નો થાય. અરે સાંભળ ને, ભગવાન ની દીવધની ને ભગવાન થી પણ પર સન્મુખ નું જ્ઞાન પણ એનાથી ન થાય. એ પણ પોતાના તે પ્રકારની સૂક્ષ્મ દશાથી થાય, પણ તે સૂક્ષ્મ દશા ને તે રાગ ને નિમિત્ત બધા પરજ્ઞી માં જાય છે. એ મગન નહી માન કોગી આવ્યા બે હવા બપોર નું જેવું ભાઈ. ભાઈ આ તો ઠરેલા ઠરવાના સ્થાન છે ભાઈ. એ છે કે અગિયારનું નવ પૂર્વનું જ્ઞાન રાગની મંદતા અને પરના લક્ષ્યથી પોતાના સૂક્ષ્મ થયો, છતાં તે પરજ્ઞેય છે, ખરેખર સ્વજ્ઞેય નહીં. એમાં આસક્ત છે એટલે એને દુઃખનો જ વેદન છે. શેનો અર્થ હાલ સા? જેવો અજ્ઞાની છે, જ્ઞેયમાં આસક્ત છે એટલેની વ્યાખ્યા આવે છે. એમને તે સ્વાદમાં તે એટલો જ્ઞાન ભગવાન આત્મા આમ સન્મુખમાં પડ્યો માટે આમ સન્મુખ નો સ્વાદ એને આવતો નથી. કચ્છની સંતોની દિગંબર મુનિઓની આ પદ્ધતિ ગજબ કથન કહેવાની રીત હું આવી રીત ન મળી બીજે. સમજાય છે કાંઈ? આશક્ત નામ એના નવમી ગૃહે કે ગયો મિથ્યા દ્રષ્ટિ તો નવ ગૃહનું જ્ઞાન હતું અને શુક્લ દિશા હતી અને ખંડ ખંડ શરીર ના કરે તો ક્રોધ ના કરે એટલી તો જરી બાહ્ય ક્ષણા મંદતા ની હતી. કસાઈ અગિયાર ના જ્ઞાન હતા. સમૂહણ માં હંમેશા ભગવાન પાસે જાતો. પોતાના ભગવાન પાસે ન ગયો એ સાક્ષાત ભગવાન પાસે ગયો હોય તો પણ જ્ઞેયમાં આસક્ત છે. આપણા ભગવાન સન્મુખ કી મહિમા જ નહી, ક્યાં મહિમા? ભગવાન ની મહિમા કે રાગ ની મમતા ની મહિમા, રાગ ની મમતા થી થયો સૂક્ષ્મ એની મહિમા, એ બધી મિથ્યા દ્રષ્ટિ ની મહિમા છે. સમજાણું કાંઈ? તેમને એટલે જ્ઞેય માં આસક્ત છે તેમને તે સ્વાદ માં આવતું નથી. તે એટલે આત્માના આનંદ નો સ્વાદ અનુભૂતિ થતી. જ્ઞેયમાં આસક્ત છે તેને અનુભૂતિ થતી નથી. સમજાણું કાંઈ? એ સમજાયું છે ને કે તું અનુભૂતિ કરતા રહે, અમને સમજાયું એમ તને નિમિત્ત તરીકે કહેવાય છે. વિતરાગ જ એક કેમ કહે, તમારી સામું જોવું છોડી દે ને તારી સામું જોવું તો તને લાભ થાય. વિતરા પોતે કે બીજા તો કે અમને હાથ ને અમનો પાત્રા ભર કે અમારા હાર પાણી બેન અમને દાન દે, અમારી સેવા કરી જતા હું કલ્યાણ થશે. અહીં કે છે મુનિ એમ કે અમને હાર પાણી દે તો તારું કલ્યાણ થઈ જશે એમ નહી. એ રાગ છે એમને હાર દેવામાં. હવે જુદી વાત છે પણ શું જાણે કે એમાં સમ્યક દર્શન ને જ્ઞાન ચારિત્ર અમને હાર ની વૃત્તિ તને દેવાની થઈ માટે તને મોક્ષ માર્ગ પ્રગટશે એનાથી પ્રગટશે એમ નથી. મિથ્યા દ્રષ્ટિએ હાર પાણી દીધા નથી. અનંતવાર દિગંબર સાધુ ભાવલિંગી સાધુ ને આપ્યા હાર પાણી. સમજાય છે કાંઈ? પણ એ જ્ઞેયમાં આસક્ત થી ક્રિયા હતી. એના જ્ઞાન માં પરવેર્યા ને મુનિ ક દેવ મુનિયા દેવ રાગ એના થયેલો ઉઘાડ 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 એ છે એના તર્પ ના માચમ માં પડેલો એને ભગવાન આત્મા નો અનુભૂતિ નો સ્વાદ આવતો. તો સમજાણું આમાં એ વાતો થઈ છે. કાલ બપોરે અહીં છે બાકી છે આટલી વાત તો કાલ થઈ હતી. એ પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ જેમ અનેક તરહના શાક આદિ ભોજનનો આ સંબંધથી ઉપજેલ સામાન લવણનો તિરોભાવ જો શું કે છે. આ શાકમાં મીઠું નાખે, રોટલીમાં મીઠું નાખે, ખીચડીમાં મીઠું નાખે નાખે છે ને, હે રોટલામાં મીઠું હોય છે, ચોખામાં મીઠું નાખે. શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન રમણનો તિરોભાવ, ત્યાં ખારપણાનો ખ્યાલ નહીં. શાક દ્વારા જાણે શાક દ્વારા ખારું છે, એટલે શાક ખારું છે એના સ્વાદમાં આવે છે. શાક સમજશે ને, શાક આદિ ભોજનોના સંબંધી મને કહેવાય ને મીઠું લવણ, એનાથી ઉપજેલ સામાન લવણ, એટલે એકલો ખાર એનો સ્વાદ ઢંકાઈ જાય. વિશેષ લવણનો આવિર્ભાવ એટલે કે શાકના દ્વારા મીઠાનો અનુભવ, શાક દ્વારા ખારનો ખંડખંડ અનુભવ આવતું, જે સામાન તિરોભાવ રૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ શાક આદિના કારેલા ખારા, રોટલી ખારી, ખીચડી ખારી, રોટલો ખારો, આ ખારો એમ બોલે છે, માને છે, હે એમ બોલે છે ને કે માનતે, રોટલો ખારો, ખીચડી ખારી, ખારી રોટલી હોય, ખારી તો મીઠું હોય, મીઠું સમજે લવણ, ક્યાં બોલે મીઠી, હે નમક, અમારે મીઠું કહેતા મારું મીઠું ખારું, રોટલી ખારી, રોટલો ખારો, ખીચડી ખારી, પૂરી ખારી, શાક ખારું, કારેલાનું શાક ખારું, દૂધવા, એમ નથી કેતા અમારી કાઠિયાવાડ ભાષામાં, આ ખારું દૂધવા શાક છે, ખારું દૂધવા એટલે બહુ ખારું હોય. એક ડોખો નાખ્યો એક ભાઈ, બીજી ભાઈ પાસે જ્યાં ખબર નાખ્યું કે નાખ બીજું થોડું પણ મીઠું ખારું છે કે શાક ખારું છે, પણ શાક ના લોલપી એ બટાટાના શું કે દૂધી ને કારેલાના ફસફલાસ આમ હોય ને, કારેલા કે મસાલો થયો હોય મીઠું નથી એના અવાજમાં, તો જાણી કારેલાથી જ ખારાય ઊંઘ ખાય છે, એ કારેલામાં લીન છે ને કડવું, આહા કડકડિયું હોય, પાછું કડકડિયું જડી ઘીમાં તળેલું કારેલું, એમાં મીઠું અવાજ લાગે, જાણે કારેલાનો અવાજ છે, કારેલાના અવાજમાં મસ્ત ગ્રદ્ધ થઈ ગયેલો, એને ખારાનો અવાજ જુદો ન દેખતા શાક દ્વારા શાક જ ખારું દેખાય, સમજાય છે કાંઈ. લવણ તેનો સ્વાદ અજ્ઞાની, અજ્ઞાની એટલે અહીં શાકના લૂલ ક્યાં, શાકના લોલપીને એવા મનુષ્યને આવે છે, અને ઓલા શાકનો જ ખારું, શાક જ ખારું, ખંડ ખંડ ખારું, સમજાણો, શાક આદિના સ્વેદ ભેદે ભેદરૂપ વિશેષ રૂપે, શાકના ભેદરૂપે ભેદરૂપ ખારું દેખાય છે, ભેદરૂપ ખારું દેખાય છે, પણ એકલો ભેદરૂપ ખારું દેખાતો સમજાણું કાંઈ. લવણ અજ્ઞાની સ્વાદના લોલપી માણસ આવે છે, પણ અન્નના સંબંધ રહીત શાક રોટલી દાળ ખીચડીથી રહીત સંબંધ રહીત પણાથી ઉપજેલ સામાનનો આવિર્ભાવ એકલા મીઠાના ખારપણાનો જ વેદન ખાર વિશેષનો તિરોભાવ શાક દ્વારાની વિશેષતાનું ઢંકાઈ જમવું એવું એકાકાર અભેદરૂપ લવણ એક સ્વરૂપે અભેદ ભેદ ભેદ હતો એકાકાર અભેદ લવણ એનો અવાદ અજ્ઞાની ને આવતો અજ્ઞાની એટલે લવણ ના અજ્ઞાની શાક ના આવો આ તો દાખલો છે ને હજી સમજાય છે ભાઈ. શ્રીમદ આવ્યા હતા હડમતાળુ છે અહીં રાણપર પાસે હડમતાળુ છે રાણપર છે ને રાણપર આમનું ગામ હડમતાળુ તો ભેગા થયેલા પછી પચવા માણસ ખાવા બેઠા લાડવાના શાક છે દૂધીનું કહ્યું પાછું દૂધીનું શાક આવ્યું ત્યાં વાઠિયામાં એટલે તો ખાવાના લોલપી એટલે શાક આવ્યું હવે લાડુ આવશે એમ આમ જ્યાં નજર નાખી એમણે શ્રીમદે શાકમાં મીઠું વધારે છે મેં વગર ચાખી ચાકે હું બોલો શાક નો ગ્રંથી શાક આવ્યું શાક આવ્યું શાક આવ્યું પાછું જાણો દૂધી નું શાક ફળાનું શાક હા ભાઈ બોલે આમ મીઠું છે વધારે મીઠું સમજે લવણ નમક વધારે કેમ જો કે જે દૂધી ના કટકા હોય દૂધી દૂધી કટકા કરતા હોય ને પાણી પાણી છે બાફી ને જે કટકા હોય એમાં મીઠું વધારે પડે કર એના રેસા તૂટી જાય એના રેસા હોય ને સરખા વધારે મીઠું પડે એટલે એના કટકા હોય ને દૂધી ના કટકા ટુકડા એના બફાય તો હરખા રે એમાં મીઠું પડી જાય રેસા તૂટી જાય આમ રેસા તૂટી ગયેલા ગયા મીઠું વધારે સામા આમ જાણું કે રેસા સમજ ને શાક હોય ને સરખા હલકા ને આમ તૂફાઈ જાય ખીડાઈ જાય મીઠું પડ્યું ખરું ને લોમાં ખાર ને લઈને હરખું ના રહે ખાર વિના જો પાણી થી બફાણું હોય એકલું તો આખા કટકા હરખા ભલે ચડી ગયેલા હોય પણ હરખા રહે મીઠું પીણું ફીડાઈ જાય ફીડાઈ જાય ક્યાં કે ખાડા પડી જાય અરે ટુકડા થઈ જાય જરી જરી જણા તણાઈ જાય બે બાજુ મીઠું છે બીજા જ્યાં ચાખ્યું કે હા હા ખાડું દૂધવા જોઈને કહ્યું ને આપણને ચાખ્યા પછી ખબર પડી જાય કારણ કે ઉડા તો ખાવાના ગરદી હતા અને એકદમ શાક આવ્યું હવે લાડવા આવશે એ જોવાનું જોયું એને કઈ શું છે એને ઓલા જોયું પણ જોવામાં ખારું છે એમ શાક ના લોલપી શાક દ્વારા ખારા ને અનુભવ શાક જ અનુભવે છે એને શાક જ આવું છે એમ જાણે એને શાક સિવાય નજર પડતી જતી નથી ખારા ઉપર નજર એની નહી પડતી સમજાણું વળી પરમાર્થી જોવામાં આવે હજી દાખલો ચાલે છો તો જે વિશેષના આવિર્ભાવથી જે શાક દ્વારા અનુભવમાં આવતું ક્ષાર રસરૂપ લવણ છે તે સામાન આવિર્ભાવ છે અનુભવ આવતું એ દ્વારા જે આવતું એ વિશેષપણાને છોડી દેવો તો સામાનપણે ખાર પણ એ રીતે જ આવે છે પણ લક્ષ થઈ જાય સમજાણું કઈ પણ શાક નો લક્ષે જે ખાર આવતું એ ખાર ને લક્ષે એકલા ખારા ને લક્ષે એ સામાન ખ્યાલમાં આવે છે ખ્યાલ તો પર્યાયમાં એ જ આવે છે એમ કે છે સમજાણું કઈ અરે પણ દાખલો આપીને કેટલું સ્પષ્ટ કરે છે આચાર્યને પડી એસી આ અનુકંપાથી એ વિકલ્પ આવ્યો આમ સમજાયું ભાઈ એ લવણના અવાદ શાકના હવાદિયા શાકનો હવાદિયો તને લવણનો હવાદ નથી આવતો હવાદિયો સમજે શાકનો હવાદિયો એટલે અમારી કાઠિયાવાડી ભાષા તદ્દન શાક નો હવા દિયો એમ ક્યાંય છોકરાઓ એવા હોય તમારો શાક નો હવા દે બહુ છું શાક જવાનું રોટલી ખાય ત્રણ ને શાક ખાય આવતો વાંચો આવડો આય કે છે ભગવાન કે એલા શાક ના હવા દિયા અને મીઠા નો હવા ત્યાં ક્યાંય નજરે પડતો નથી ખરેખર તો શાક દ્વારા જે ખારું આવે છે એ જ ખારું તારા ખ્યાલમાં આ બાજુ આવે એ જ ખારું આવે ખ્યાલમાં સમજાય છે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ તે સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે લવણ તો એ છે આમ શાકનો ખ્યાલ દ્વારા જે આવે એ ખ્યાલ છોડીને એકલા લવણનો ખ્યાલ કર તો લવણ સામાન્યપણે જુદું જ દેખાય તને સમજાણું કાંઈ આમ શાકના લક્ષે ખાર આવે છે પણ ખાને લક્ષે જો તો એ જ ખાર છે આંખ લક્ષે એ છે ખાને લક્ષે એ છે જાણું કઈ લક્ષ ફેરવે તને ખ્યાલ આવે એમ કે છે એવી રીતે એ તો દ્રષ્ટાંત કયો હવે સિદ્ધાંત અનેક પ્રકારના ગ્લીવના આકારો સાથે જો અનેક પ્રકારના ગ્લીવના આકારે પરગ્નિવને આકારે વિશેષતા સાથે મિશ્ર રૂપનાથી ઉપદેશ સામાન્ય ફેરવા એકલો જ્ઞાન પરિણામ રાગ મિશ્રિત વિના પરજ્ઞેયના મિશ્રિત વિના અનુભવમાં આવવો જોઈએ એનું ઢંકાઈ જવું અને વિશેષનો આવિર્ભાવ એકલા જ્ઞેય આશક્ત વાળાને એનાથી જ્ઞેયથી રાગથી ખૂબ સમજ્યા એનાથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ એટલે ભેદરૂપ અથવા અનેકાકારરૂપ ત્રણ અક્રિયા જ્ઞાન કે અજ્ઞાની જ્ઞેયલુપ્ત જીવોને ઓલામાં હતું ને સમજ જેવો અજ્ઞાની જ્ઞેયમાં આશક્ત જ્ઞેયલુપ્ત જીવોને સમજાય છે એની વ્યવહાર શ્રદ્ધા નિશ્ચય વિનાની વ્યવહારું જ્ઞાન નિશ્ચય વિનાનું વ્યવહારું રાગની મનતા નિશ્ચય વિનાની પરના એકલા જ્ઞેયમાં લીન કે છે કે જ્ઞેય લુપ્ત જીવોને જ્ઞેય લુપ્ત છે એકલી પર્યાય બુદ્ધિમાં લીન થઈ ગયો સમજાણું કાંઈ સ્વાદમાં આવે છે જ્ઞેય લુપ્ત જીવોને સ્વાદમાં શું આવે છે એ રાગ ને જ્ઞાનની વિશેષતાનો હોવા દેને આવે છે આત્માનો હોવા દેને સમજાણું કાંઈ મિશ્ર પણ કહ્યું ને એ તો જ્ઞાનનો ઉઘાડ ને પોતાનો એની આજે રાગ નિમિત્તમાં એકાકાર માનતામાં કરી અને મિશ્રપણા ને વેદે હું પોતે નથી આવો મિશ્રમાં પણ થોડો આમ થોડો એમ નથી અહીં કઈ કે થોડો આમ ને થોડો એમ મિશ્ર નો નથી અહીં તો જ્ઞાન ને અંતરમાં અનુભવેલું અને બહાર જ્ઞેયમાં આશક્ત થયેલું તેને મિશ્ર જ્ઞાન કહેવાય છે અને કારણ મિશ્ર ઉપજેલ સામાન નો તીરો ભાવ એમ કે છે સમજાણું કાંઈ પછી કોઈ કે ને મિશ્ર માં થોડોક તો હોવા દે છે ને મિશ્ર થયું કે નહીં મિશ્ર એટલે ભેળસેળ કરી નાખ્યું એ તો નથી આવતો આપણે ઓલા હાથીમાં નહીં હાથીનો હવા એટલે છે ને એ મિશ્ર હવા ન્યાય મિશ્ર શબ્દ પીડ્યો છે હાથી એને ઘાસ આપે ઘઉં આપે અનાજ આપે તો હારે લાડવા આપે લાડવા એ મિશ્ર કરીને ખાય એમ આત્મા અજ્ઞાની મિશ્ર કરીને કઈ મિશ્ર એટલે ત્યાં એમ ન લેવો કે લાડવા આનંદ નો હવાજ છે ને ઘાસ નો હવાજ છે અહીં એ તો દાખલો આપ્યો હતો ત્યાં ન્યાય મિશ્ર શબ્દ પડ્યો છો હા નિદ્રાધિકાર છે ને કરતા કર્મ અધિકાર મિશ્રપણું મિશ્રપણું એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપ ને જ્ઞાન રૂપે તો એમને એમ રહ્યું છે પણ પરમા લુપ્ત થયેલો એટલે મિશ્રિત બનાવી દીધું રાગ મિશ્રિત પરજ્ઞે મિશ્રિત સ્વજ્ઞાન પરજ્ઞેયનું જ્ઞાન એને મિશ્રિત કરી નાખ્યું પોતાના એનો સ્વાદ લેતા એને સામાનનો અનુભવ આવતો નથી સમજાણું કાંઈ પણ વિશેષ